તારીખ 29/5/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 459 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 168.
પણ પરિણામની ચિકાસને તો સમજી શકાય. જો પોતાના પરિણામની તપાસ હોય, પોતાના પરિણામનું અવલોકન હોય, તો પોતાના પરિણામ કેટલા ચીકણા થાય છે એ પોતે સમજી શકે છે. અનંતાનુબંધી તો શાસ્ત્ર પરિભાષાનો શબ્દ છે. કોને ખબર એ અનંતાનુબંધીની જાત કેવી કહેવાતી હશે. પણ પરિણામ ચીકણા થાય છે એ તો ખબર પડે. ચીકણા પરિણામનું બીજું એ પણ લક્ષણ છે કે એમાં તીવ્ર રસ છે, એ પણ અવલોકનથી સમજાય છે. બીજું એ પણ લક્ષણ છે કે એ પરિણામની લાળ લંબાય છે. જે પરિણામ ચીકણા હોય એ જલ્દી મળતા નથી, એમને એમ ચાલુ રહી જાય છે. તો આ જે કષાય ભાવમાં ચિકાસનો જે મુદ્દો છે, ફેક્ટર છે, એ જીવને બહુ મોટું નુકસાન કરે છે એમ સમજવા યોગ્ય છે. ભલે અનંતાનુબંધીને મિથ્યાત્વની એવી સૂક્ષ્મ વાતો ન સમજાય, પણ ચીકણાઈ તો સમજાય છે. રાગની ચીકણાઈ, દ્વેષની ચીકણાઈ, લોભની ચીકણાઈ, માનની ચીકણાઈ, એ ચિકાશ પરિણામની જે ચિકાશ છે એ જીવના સત્વને, જીવના પુરુષાર્થને, જીવના જ્ઞાન પ્રાણને, શાંતિના પ્રાણને, આનંદના પ્રાણને એ મારે છે, ઘાત કરે છે. હા, એટલે તો ચિકાશ છે એ નુકસાન છે એમ સમજાણું નથી. એ ચિકાશ છે મોટું નુકસાન છે મને. અહીંયા અનંતાનુબંધીનું સ્વરૂપ છે, અહીંયા મિથ્યાત્વનું સ્વરૂપ છે, એવું લક્ષ કરવું જોઈએ એમ સમજવું જોઈએ. તો એનાથી કાયરપણું થાય. શું કહે છે? કાયરપણું થાય, અણગમવાપણું થાય, નિરસપણું થાય. ત્રણ શબ્દો લીધા છે છેલ્લી લીટીમાં. એમાં પણ દુઃખે તો જીવને અણગમવાપણું થાય છે. જ્યાં દુઃખ વધે છે ત્યાં તો અણગમવાપણું થાય છે, નિરસપણું થાય છે, કાયરપણું થાય છે. પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તેનું સુખનું અણગમવાપણું અને નિરસપણું એ માત્ર પરમાર્થ માર્ગી પુરુષને હોય છે. અહીંયા સમ્યક દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ શબ્દ ન વાપર્યો. આપણે વિચારીએ છીએ ત્યારે શું ભેદ પાડે છે કે સમ્યક દર્શનની અવસ્થા છે કે મિથ્યા દર્શનની અવસ્થા છે? તો સમ્યક દ્રષ્ટિ નામ હોય ને મિથ્યા દ્રષ્ટિ નામ હોય. ચાલો એક પલાખું ગોખી નાખ્યું હોય એવી રીતે વિચાર કરવામાં આવે છે એમ નહીં. પરમાર્થ માર્ગ છે એનું આ લક્ષણ છે, પરમાર્થ માર્ગીનું આ લક્ષણ છે. આપણે પરમાર્થ માર્ગે ચડવું હોય તો આ પરિસ્થિતિને આ પ્રકારમાં આવવું જોઈએ. એ પેરેગ્રાફ ત્યાં પૂરો થયો છે. અનંત અનુબંધ થવાની યોગ્યતા જેનામાં રહેલી છે એને અનંતાનુબંધી કહેવામાં આવે છે. અનંત અનુબંધ થવાની યોગ્યતા છે, અનંત પરિભ્રમણ કરાવવાની યોગ્યતા છે જેનામાં, એ પ્રકાર જેનો છે એને અનંતાનુબંધી કહેવામાં આવે છે. જેમ કે જીવને રાગ ગમે છે એમ નહીં, રાગ સુહાવે છે એમ નહીં, પણ રાગનો રાગ પણ એને છે કે આ રાગ સારો છે એમ. રાગનો રાગ છે એનો છેડો ક્યાં આવે? આવે નહીં ક્યાંય. એ અનંતાનુબંધીનો પ્રકાર છે. જેમ કે મોક્ષ માર્ગમાં સાધક જીવને પૂર્ણ વિતરાગતા નહીં હોવાથી રાગ આવે છે કે અથવા રાગ થાય છે, તો ત્યાં અનંતાનુબંધી કેમ નથી? કે રાગનો રાગ નથી ત્યાં, જ્યારે અહીંયા રાગનો રાગ હોય છે. બસ અહીંથી ત્યાં લાઈન કપાઈ જાય છે. રાગ છે છતાં રાગનો રાગ નથી, અને રાગનો રાગ નથી તો રાગનો નિષેધ છે, રાગનો નિષેધ છે. ત્યાંથી આખી વિભાવની જે લાઈન છે એ ત્યાંથી કપાઈ જાય છે. જ્યારે પેલાને એટલી ચાલે છે કે એનો છેડો જ નથી, એનોય રાગ છે, પછી એનોય રાગ છે, પછી એનોય રાગ છે. એક રાગનો રાગ છે એટલે રાગના રાગનો એનો રાગ, એનો રાગ, એનો રાગ, એનો રાગ, એમ છે. એ બધું ઊભું છે. હા, રસ ચાલુ રહે છે. રસ હોય એને રસ ચાલુ જ રહે છે. જેને નિષેધ આવે છે એને રસ ચાલુ રહેતો નથી. એ બુદ્ધિએ જેને રાગ થાય છે એને નથી ચાલુ રહેતો. એમ એને લાળ લંબાતી નથી, એને લાળ લંબાતી નથી. એ ચાલતા પરિણામનો જ નિષેધ છે એને તો, પછી આગળ લંબાવવાનો ક્યાં પ્રશ્ન છે? હા, એ તો ક્ષણિક આવે છે, એ નહિવત ગણવામાં આવે છે. એટલા માટે તો પાછા વળી ગયા છે. જેના પરિણામની ચાલ આત્મ પ્રત્યયી છે એ સર્વ વિભાવથી પાછા વળી ગયા છે. એટલે એ તો પાછા વળ્યા છે, એને એ બાજુ જાય છે એ જોવાનો પ્રશ્ન જ નથી. એ બાજુની દિશા જ એને બંધ કરી છે. એમને તો દિશા બદલીને પોતાની તરફ અભિમુખ થઈ ગયા છે, સ્વાભિમુખ થઈ ગયા છે. એ દિશા છે. હવે આગળ કહે છે બીજા પેરેગ્રાફ છે કે તેવું નિરસપણું જીવને પરમાર્થ જ્ઞાને અથવા પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયે થવું સંભવે છે, બીજા પ્રકારે થવું સંભવતું નથી. જો પરમાર્થ માર્ગીનો અર્થ શું કર્યો? ખરેખર તો પરમાર્થ માર્ગી જે શબ્દ વાપર્યો છે કે પરમાર્થ માર્ગી પુરુષને આવું નિરસપણું હોય છે, તો પરમાર્થ માર્ગી એટલે કેવા? કે એક તો જ્ઞાની અથવા એક તો જ્ઞાની પુરુષનો જેને નિશ્ચય થયો છે એવા. નિશ્ચય એટલે ઓળખાણ, નિશ્ચય, ઓળખાણ, લક્ષ, બધું એક અર્થમાં છે. તેવું નિરસપણું જીવને પરમાર્થ જ્ઞાને ઉત્પન્ન થાય છે, એટલે પોતાનું જે પરમ સ્વરૂપ છે એનું જેને જ્ઞાન છે અથવા આત્મજ્ઞાન છે, એને સમ્યક જ્ઞાન છે, એને એવું નિરસપણું ઉત્પન્ન થાય છે. અથવા સમ્યક જ્ઞાન ન થયું હોય તો પણ જેને પરમાર્થ જ્ઞાની પુરુષનો નિશ્ચય થયો છે એને પણ એવું નિરસપણું આવશે. જો આ સત્પુરુષના ઓળખાણનું રોકડું ફળ અહીંયા આવ્યું છે. ભવિષ્યમાં ફળ તો એને જ્ઞાન દશા પ્રાપ્ત થશે એ નિશ્ચિત છે, પણ અત્યારે એને શું ફળ છે? કે અત્યારે પણ એને ઉદયમાં નિરસતા આવી જાય છે. જેને જ્ઞાનીને ઓળખ્યા છે એને વર્તમાન ઉદયમાં નિરસતા આવ્યા વિના રહે નહીં. જે ઉદયમાં જીવ સર્વસ્વ માનીને ચોંટી જાય છે અને ચીકણા પરિણામ કરી બેસે છે, શું છે? જેને જે ઉદય વર્તે છે એ જ એનું સર્વસ્વ જ થઈ પડે છે, એ જ એનો આત્મા થઈ પડે છે, અને પૂરેપૂરા ચીકણા પરિણામથી જીવ કરે છે. એ જ્ઞાની પુરુષને મિથ્યાત્વ અવસ્થા હોવા છતાં એમ કહેવું છે. બોલો, આપણે બે ભેદ પાડીને પછી કાઢી નાખીએ છીએ માથેથી કે જ્ઞાનીને આમ હોય ને અજ્ઞાનીને આમ હોય. આપણે રહ્યા જી અજ્ઞાની જાઓ, એટલે આપણે ક્યાંથી હોય? આપણે તો ચીકણા જ પરિણામ થાય ને. આપણને ક્યાં હજી સમ્યક દર્શન થયું છે? આપણને ક્યાં હજી અનુભવ થયો છે? ને ત્યાં સુધી તો ચીકણા જ થાય ને. એમ કાઢી નાખવા જેવું નથી એમ છે. હા, જવાબદારી મૂકી દે છે, જવાબદારી મૂકી દે છે ને, એનો બીજો અર્થ બહુ ખરાબ છે કે જે ચીકણા પરિણામે કરે છે જીવ એને એનું એટલું બધું અનુમોદન વર્તે છે એમ કરીને કે ભલે થતા મારે છોડવા જ નથી, એનો અર્થ એમ છે સીધો. શું કે ભલે થાય મારે કરવા જોઈએ, એ કરવા કર્તવ્ય છે અને એ તો બરાબર જ છે. જે છે અત્યારે જે થાય છે એ બરાબર છે એનો અર્થ છે, કાંઈ એમાં અઘડતું થતું નથી એને. શું કેમ કે અમે જ્ઞાની થયા નથી, જ્ઞાનીની જવાબદારી છે એવાની પરિણામ કરવાની. અજ્ઞાનીની તો થાય જ, એમાં એની ક્યાં જવાબદારી રહી, એમ જાણે થઈ જાય છે, એવું નથી. ભલે સમ્યક દર્શન આદિ દશા ભવિષ્યમાં ઉત્પન્ન થવાની હોય પણ એ પહેલાં એની પૂર્વ ભૂમિકામાં કાંઈક એની સાથે મેળવાળા પરિણામ હોય કે તદ્દન એથી વિરુદ્ધ પરિણામ હોય તો ભલે મિથ્યાત્વ રહ્યું પણ એ પાતળું થવું જોઈએ, અજ્ઞાન રહ્યું તો એ પણ પાતળું થવું જોઈએ, અને એ બંને જો પાતળા થયા હોય તો એને નજરે દેખાય એવી વાત એ છે કે એના પરિણામમાંથી ચિકાશ ઘટી ગયેલી હોવી જોઈએ. આ તો ઝીણામાં ઝીણી વાતમાં ચિકાશ થઈ જાય. ઉદય સામાન્ય સાધારણ ઉદય હોય, નાનામાં નાની વાત હોય પણ તો એમાં એને ચિકાશ થઈ જાય. શું બહુ નુકસાનકારક છે. ખરેખર તો ઉદયમાં જેમ થવું એમ થયા કરો ને, એક બાજુની સંભાળ આત્માને લેવાની છે એમ કરીને ખેંચાય, એક કામ બાજુ વધારે ખેંચાય કે મારે મારા આત્માને હવે સંભાળવાનો છે, એને બચાવવાનો છે, મારે તરવાનું છે, હવે ડૂબવાનું નથી. તો ડૂબવાના બધા પ્રકારમાંથી ઉદાસીનતાને ઉપેક્ષા આવી જાય, જેમ થવું હોય એમ થાવ, શું બીજું થઈ જવાનું હતું, થઈ થઈને બીજું ઉપેક્ષા કરે તો થઈ શું જવાનું હતું. એમ કરીને એની ઉપેક્ષા કરી નાખવી જોઈએ. બીજાના દોષ
જોવાનો,
બીજાના દોષ કેવી રીતે જોવે, દોષને મુખ્ય કરે, બીજાના દોષને મુખ્ય કરે તો પોતાના દોષ છે એને ગૌણ કરશે, પોતાના દોષને એ ગૌણ કરી જશે. આ વિપરીત દ્રષ્ટિ છે ને, એટલે બીજાના ગુણને મુખ્ય કરશે તો બીજા પોતાના દોષને મોટા જોશે, ત્યારે આનામાં આવો ગુણ છે મારામાં એવો ગુણ નથી. એટલું તો સારું છે કે પરિણામ તો એના ચીકણા થતા નથી એમ, મારા તો પરિણામ ચીકણા થાય છે એમ તરત એને ખ્યાલ આવે. કેમ, જેનો નિષેધ ન આવે એનો અર્થ કે એને સંમત છે, ભલે રાગ થતો એમ એને સંમત છે, એ પોતે અનુમોદે છે. હા, એને ખબર ન હોય તો પણ એ પરિસ્થિતિ એમ જ છે, એને એની સ્થિતિ એવી જ છે કે અનુમોદે છે. ખરેખર હું શું કહેતા હતા, પારકું છે ને, પારકાનું કોને લાગે, એ તો સીધી વાત છે. એમ પોતાનું નુકસાન સમજે તો પોતાને દુઃખ થશે, રાગાદી ચિકાસમાં પોતાનું નુકસાન સમજે તો પોતાને એનો ખેદ થશે. બીજાને થતું હોય, બીજાનું આપણે શું કામ છે, એનું નુકસાન એને છે, આપણે શું છે, એમ જોશે. પારકે ભાણે મોટો લાડુ એમ કે છે. હા તો એને મોટો લાગવો જોઈએ, એનો થોડો ગુણ પણ એને મોટો લાગવો જોઈએ ખરેખર. એમ છે નુકસાન થાય છે તો એને ખબર નથી, એને પોતાને અજ્ઞાન ને હોવાને પોતાના નુકસાનની પોતાને ખબર નથી. અથવા તો કોઈ વાર તો નુકસાનને લાભ માનીને ઉજમાળ થઈને ફરે છે, ઉત્સાહિત થઈને ફરે છે, અગ્રેસર થઈને ફરે છે, નુકસાનના ધંધામાં મુખ્ય થઈ જાય પાછો. હા એ પોતાનું પોતાને નુકસાન થાય છે એ સંબંધીનું અજ્ઞાન છે એમ કે. એવા ઘણા ભાંગા છે આમાં તો. આમ અનંતાનુબંધ તો કહે તો શાસ્ત્રમાં એવો પ્રકાર લીધો છે, પ્રત્યાખ્યાન વર્ણિ, અપ્રત્યાખ્યાન વર્ણિ, સંજલન, કષાયના ચાર ભેદ લીધા ને, તો એ ચારે પ્રકારના કષાય છે. તો કેવળ જ્ઞાનમાં એ બધી વાતો આવી છે ને લખી છે શાસ્ત્રમાં, આપણને શું ખબર પડે? તો કે આ તારી ચિકાસ્તી તને ખબર પડશે. જે કોઈ ઉદય હોય, ગમે તે ઉદય હોય, શુભ હોય અશુભ હોય, એની સાથે કાંઈ શુભ નહીં, પણ તારા રાગના પરિણામ છે એ ચીકણા રહે છે કે કેમ, કે લુખારી છે, બસ આટલું જો અવલોકનથી તને સમજાય તો એ પરિણામ મટવા સંભવે છે. અને એ બાજુની દિશા શૂન્ય હોય એટલે કાંઈ ખબર ન પડતી હોય કે પરિણામ ચીકણા થાય છે કે લુખા થાય છે, તો એને કાંઈ ખબર પડતી નથી, ભલે ગમે એટલા શાસ્ત્રોના ભંગભેદ સમજાતા હોય, પણ એને ખરેખર કાંઈક સમજણ જ પડતી નથી એમ છે, કાંઈ સમજ્યો નથી એવી વાત છે. કારણ કે આ તો નાસ્તિનો વિષય છે અને સ્થૂળ નાસ્તિનો વિષય છે પાછો. ચીકણા પરિણામ છે તો ઘણા સ્થૂળ છે, એ વખતે દુઃખ પણ વધે છે જીવને, આકુલતાય વધી જાય છે. તોય પોતાને જો પોતાના પરિણામનો ખ્યાલ ન આવતો હોય તો પછી એને સ્વભાવનો કાંઈક ખ્યાલ આવશે એ આશા રાખવી વ્યર્થ છે, એ બની શકવાનું જ નથી, કેમ કે એ તો સૂક્ષ્મ ચીજ છે. ઓળખે નહીં તો ખલાસ છે. ઓગ સંજ્ઞા એ અનંતવાર જ્ઞાની મળ્યા અને ઓગ સંજ્ઞા એ અનંતવાર નિર્ગ્રંથ ગુરુનો સંગ કર્યો, પોતે મુનિ થઈને ત્યાગી થઈને એની વાંય વાંય આવ્યો. શું કોઈ વાર ક્ષુલ્લક થયો, કોઈ વાર ઈલક થયો, કોઈ વાર બ્રહ્મચારી થયો, કોઈ વાર સાધુ થયો, પણ ઓગે ઓગે ભાવલિંગી સંતના સમાગમમાં રહ્યો છે અને અનંતવાર તીર્થંકરના સમોસરણમાં ગયો છે. જેટલી વાર તીર્થંકરના સમોસરણમાં ગયો છે એથી વધારે વારે નિગ્રંથ ગુરુના સમાગમમાં ગયો છે, એથી વધારે વારે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માના સમાગમમાં ગયો છે. કેમ કે ઉતરો ઉતરો ઓલી પ્રાપ્તિ દુર્લભ છે ઉપરની સંયોગોની, એ અનંતવાર થઈ ચૂક્યું છે. જો કે જ્ઞાની મળવા દુર્લભ છે તો પણ અનંતવાર મળ્યા છે, પણ એકવાર ઓળખાણ નથી કરી. એટલે જ્ઞાની પુરુષના નિશ્ચયે એ વાત લીધી છે. જ્ઞાની પુરુષ મળે તો એને આમ થાય ન થાય એમ નથી કીધું, એ તો જ્ઞાની પુરુષ મળ્યા હોય ને ઘણા રખડે છે ને રખડી મરે છે એવું નથી, એને ઓળખે ત્યારની વાત છે. ત્યારે એને બીજા પ્રકારે થવું સંભવતું નથી તેવું નિરસપણું જીવને પરમાર્થ જ્ઞાને સંભવતું થવું સંભવતું નથી, અથવા પરમાર્થ જ્ઞાની એવા પુરુષનો નિશ્ચય થાય તો પણ એને થવું સંભવતું નથી. એમાં એવું છે કે પ્રત્યક્ષ હોય તો જ નિશ્ચય થાય એવું નથી, એના વચનોથી નિશ્ચય થઈ જાય કે આ જ્ઞાની પુરુષના વચન છે, માટે એને જ્ઞાની પુરુષને ઓળખ્યા. શું પરોક્ષ હોય તો પણ નિશ્ચય થઈ શકે છે, એમના વચનો ઉપરથી, અક્ષરદેવ ઉપરથી નિશ્ચય થાય છે. અને પ્રત્યક્ષ હોય તો આ પુદ્ગલિક દેહ ઉપરથી પણ નિશ્ચય થાય છે. આત્મા તો અરૂપી ચીજ છે, એ કોઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, પણ નિશ્ચય થઈ શકે છે. જ્યારે જ્ઞાની પુરુષનો નિશ્ચય થાય ત્યારે એને નિરસ્પણ થાય ને થાય, સહજ જ થઈ જાય છે. કેમ કે જ્ઞાની પુરુષની ઓળખાણ એટલે એની અંતરંગ દશાની ઓળખાણ છે. એ અંતરંગ દશા એવી છે કે એને ઓળખે એટલે અહીંયા પોતાને એ અસર આવવા માંડે છે. શું આનુષંગિક અસર આવે છે? બારમાય નિમિત્તે કરીને જ રક્ષોગ થાય છે ને. જ્યારે એવી દશા છે કે નિમિત્તે કરીને અરખ થાય છે, નિમિત્તે કરીને શોક થાય છે, એવા પ્રસંગો ઉત્પન્ન થતા, એવી સ્થિતિમાં જ્ઞાની પુરુષ મળે ને ઓળખાય તો એના નિમિત્તે આવી નિરસ દશા થઈ જાય છે. કેમ કે હજી નિમિત્તે કરીને દશા થાય એવી યોગ્યતા છે, એમ યોગ્યતા પોતાની સ્વતંત્ર છે પણ એની ઓળખાણ નિમિત્તથી લઈએ છીએ કે કેવી યોગ્યતા છે, કે નિમિત્તે કરીને અરખ થાય, નિમિત્તે કરીને સરળતા તો મુખ્ય વાત છે, સાથે સાથે નિરસપણો ઉત્પન્ન થઈ જાય. સરળતા તો પહેલા જ આવવી જોઈએ. પરમાર્થ જ્ઞાને અપરમાર્થ રૂપ એવો આ સંસાર જાણી પછી તે પ્રત્યે તીવ્ર એવો ક્રોધ માન માયા કે લોભ કોણ કરે? હવે શું કરવા નિરસપણું થાય છે કે પરમાર્થ જ્ઞાને જેની કિંમત આવી છે, પરમ તત્વની જેની કિંમત આવી છે, અને પરમ પુરુષ એવા સત્પુરુષ જ્ઞાની પુરુષની પણ કિંમત આવી છે, જેને એને અપરમાર્થ રૂપ એવો આ સંસાર જાણી પછી તે પ્રત્યે તીવ્ર એવો ક્રોધ માન માયા કે લોભ કોણ કરે? કેવી રીતે કરે? એમ કે એની કિંમત વેગી છે, એને તો અપરમાર્થ સ્વરૂપ જાણ્યું છે કે આ તો નુકસાનનું કારણ છે, એના ઉપર તીવ્રતા કોણ કરે, એને કોણ તીવ્રતાથી વળગે? એમ કહેવું છે. ક્રોધ માન માયા લોભ ચારે આવી ગયા, ચારમાંથી એકે પ્રકારમાં ચિકાશ ન રહીએ. અને તીવ્રતા એટલે અહીંયા ચિકાશ લેવી, તીવ્રતા એટલે તારતમ્યતાની તીવ્રતાને લેવી, ચિકાશને અહીંયા તીવ્રતા કહેવી છે. જે સ્નેહ શબ્દ વાપર્યો છે અહીંયા, તીવ્ર સ્નેહ એ ચિકાશ છે. સંસાર પ્રત્યે ક્રોધ નહીં, માન નહીં, માયા નહીં, લોભ નહીં, કાંઈ નહીં. પણ જે પારકો હોય એના ઉપર કોણ ક્રોધ કરે? પારકા ઉપર લોભ કે ક્રોધ એ કે કરવાનો પ્રશ્ન છે, રાગ કે દ્વેષ એ કે કરવાનો પ્રશ્ન નથી. કોણ કરે કે ક્યાંથી થાય, કોણ કરે અથવા ક્યાંથી થાય, એમ કે છે કે સહજ જ ન થાય. આ સીધી વાત છે. એ તો કામની ચીજ માની છે, મારી ચીજ માની છે, સર્વસ્વપણે માની છે, એટલે ચોંટે છે. શું પરિણામ ચીકણા થઈને કેમ ચોંટે છે? કે એને સર્વસ્વ માની બેઠો છે કે આજ મારું સર્વસ્વ છે. એ તો દુઃખનો પ્રસંગ આવે છે ત્યારે દ્વેષ કરે છે, ત્યારે દ્વેષ કરે છે. પણ ખરેખર સંસાર ન જોતો હોય તો કોણ તને પરાણે વળગાડે છે, આપે છે કોણ તને પણ પરાણે? એમ કહેશે કે મારે નથી જોતો. પણ તારે નથી જોતો તો તને કોણ પરાણે આપે છે? તું વળગ્યો છો, કોઈ સંયોગો તને વળગ્યા છે કે ઉદય તને વળગ્યો છે? એમ તો ખરેખર છે નહીં, પોતે વળગ્યો છે એને. સંસાર નથી જોતો, પોલ છે, પોલ છે એની અંદર. ખરેખર તો એને સંસારની પ્રતિકૂળતા નથી જોતી, અનુકૂળતાઓ જોઈએ છે. એટલે પ્રતિકૂળતામાં તીવ્ર દ્વેષ થાય છે, અનુકૂળતામાં તીવ્ર રાગ થાય છે. જે વસ્તુનું મહાત્મ્ય દ્રષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી. જેની કિંમત દ્રષ્ટિમાંથી ચાલી ગઈ કે આ નકામી ચીજ છે એમ, એનું જે મહાત્મ છે એ આવતું જ નથી. એ પોતે હીરાના રત્નોના વેપારી છે, હીરા મોતી માણેક. એક સરસ દ્રષ્ટાંત એમણે લીધો છે એ બાબતમાં, 462મો પત્ર છે, પાછળ એક પાનું ફેરવો એટલે 462મો પત્ર છે. મનસુખભાઈ દેવશીભાઈ લીંબડી ઉપરનો એક પત્ર છે. જવાહરી લોકોનું એવું માનવું છે, જવાહરી કહો કે જવેરી કયો, જવાહરને ઓળખે તે જવાહરી, એટલે આપણે એને અપભ્રંશમાં જવેરી કહીએ છીએ. જવેરી લોકોનું એવું માનવું છે કે એક સાધારણ સોપારી જેવું, એટલે સોપારીના કદ જેવડું સારા રંગનું, શું એટલે લાલ, સારો લાલ રંગનો, એકદમ લાલ ચોળ રંગ હોય સારા રંગનું પાણીનું, એટલે તેજ, પાણી એટલે અહીંયા એમાં રહેલું જે તેજ, અને ઘાટ સરખો હોય, એકદમ ઘાટદાર હોય, શું એવું માણેક, પ્રત્યક્ષ એબ રહિત હોય, શું એબ રહિત હોય એટલે પ્રત્યક્ષ નરી આંખે ન જ દેખાય એવી એબ હોય, શું બાકી એબ હોય તો ખબર ન પડે એવી પણ એબ હોઈ શકે છે, શું એવું માણેક પ્રત્યક્ષ એબ રહિત હોય તો તેની કરોડો રૂપિયા કિંમત ગણીએ. એ જમાનામાં હો, આથી 100 વર્ષ પહેલાં એને કરોડો રૂપિયા કિંમત થાય. એક સોપારી જેવડું જો લાલ માણેક હોય, પાણીદાર હોય, ચોખ્ખું હોય, ડાગ ડૂગ વગરનું, શું તો કરોડોની કિંમત ગણાતી હતી. આપણે જ્યાં છે ને માણેકના પ્રતિમા છે, મૂળ બિદરીમાં છે, નામાય છે, શ્રવણ બેલગોલામાં છે, તો એની કરોડો રૂપિયા કિંમત ગણીએ તો પણ તે ઓછી છે કિંમત, શું કરોડોની કિંમત એ ઓછી છે એમ કહે છે. હવે જો વિચાર કરીએ તો, હવે આનો જ વિચાર કરીએ તો, માત્ર તેમાં આંખનું ઠરવું શું છે, એનું જે તેજ અને રંગનો સુમેળ એવો છે કે આંખ ઠરે છે જોનારને, આ બહુ સરસ, કેવું સરસ માણેક છે. માત્ર આંખનું એટલે નજરનું ઠરવું અને મનની ઈચ્છા કે કલ્પના, મનની ઈચ્છા અને કલ્પિત માન્યતા, શું છે પથરો, એને કલર્ડ સ્ટોન કહે છે અંગ્રેજી ભાષામાં, શું કહે છે એને, કલર્ડ સ્ટોન કહે છે, જે સફેદ હીરા છે એને વ્હાઇટ સ્ટોન કહે છે, અને લાલ લીલા જે હોય છે, નીલમ છે, માણેક છે, એને કલર્ડ સ્ટોન કહે છે. કલ્પિત માન્યતા સિવાય બીજું કાંઈ નથી, શું તથાપિ એક આંખના ઠરવાની એમાં એક ખૂબી છે, એક મોટી ખૂબી શું છે કે એવું આંખ ઠરે એવો બીજો પથરો નથી. એટલા માટે અને દુર્લભ પ્રાપ્તિ એટલે એવા જાજા નંગ મળતા નથી, ભાગ્ય જેવું કોઈ નંગ મળે છે, એટલા માટે એના કારણે જીવો તેનું અદ્ભુત મહાત્મ કહે છે. ઓહો, આવું તો દુનિયામાં છે નહીં ક્યાંય, આવું રત્ન દુનિયામાં છે ને, અદ્ભુત રત્ન છે, અદ્ભુત રત્ન છે એમ કરે. શું એની આટલી આટલી કિંમત આંકે છે. હવે કહે છે કે આત્માની વાત કરે છે, પણ અનાદિ દુર્લભ, શું ઓલી તો અનંત વાર એવા માણિક મળી ગયા છે, એવા રત્નો અનંત વાર મળ્યા છે, શું એને અનાદિ દુર્લભ, જેમાં આત્મા ઠરી રહે, શાંત 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 થઈને જેમાં ઠરી જાય, સાદી અનંત અનંત સમાધિ સુખમાં ઠરે, જેમાં આત્મા ઠરી રહે એવું જે સત્સંગરૂપ સાધન, જો આત્મા શેમાં ઠરે, કેટલો સત્સંગનો મહિમા આંક્યો છે એમણે, એવું જે સત્સંગરૂપ સાધન તેને વિશે જીવને આગ્રહ નથી, એનો આગ્રહ નથી, જરાક પ્રતિકૂળતા આવે તો મુખ તડકે, શું બરાબર, મારી અનુકૂળતા હોય તો હું તો સત્સંગમાં ઉપસ્થિત રહું, પણ મને જરાય પ્રતિકૂળતા હોય તો ન આવી શકું. એવા સત્સંગરૂપ સાધન તેને વિશે જીવને કાંઈ આગ્રહ નથી, એની કાંઈ રુચિ નથી. આગ્રહ નથી એનો અર્થ શું છે કે રુચિ થઈ નથી, તે આશ્ચર્ય અને વિચારવા યોગ્ય છે. આ એક આશ્ચર્ય થાય એવી વાત છે અને વિચાર માગે એવી વાત છે. એક ટુકડાની અંદર એમણે સરખામણી કરી છે, એક માણેક કરોડોના માણેકની સામે એક સત્સંગના ની કિંમત આપી છે. હા, એનો આગ્રહ એને હોવો જોઈએ. શું એ આગ્રહ? રુચિના અર્થમાં છે, એટલે આઈફન કરીને રુચિ શબ્દ લીધો છે. એને થાય છે કે નહીં, બીજું બધું આગું પાછું કરીને ગોઠવીને આનો અવકાશ ઊભો કરે છે. શું માનો કે અઠવાડિયામાં એક જ દિવસ સત્સંગ મળે એવું હોય, હવે 6 દાડા તો કામ ધંધામાં જતા હોય ને 7મે દિવસે તો કોઈ સગા સંબંધી મિત્રો આ તે બીજા ત્રીજા વ્યવહારના કામ 7મે દાડે એ હોય, પછી સત્સંગ કેવી રીતે થાય? 6 દિવસ તો કામકાજ એટલું બધું રહીએ કે કાંઈ ફુરસદ મળે નહીં, સવારથી સાંજ સુધી દુકાન ને 7મે દાડે પછી બીજા કામ પાછા હોય કે ન હોય, કુટુંબના હોય બીજા હોય, કોઈ મળવા હળવા આવે, આપણે મળવા હળવા જવાનું હોય, શું કારણ કે આરામ કરવાનો હોય, 6 દિવસનો થાક ઉતારવાનો હોય, હે થઈ ગયું. એ તો એક જ દિવસ મળે તો આ તરી આ સ્થિતિ થાય. શું આ વાતની? એટલે હા, સત્સંગ બરાબર, સત્સંગની મુખ્યતા. મૂળ તો શું છે કે જે જીવોને સત્સંગ પ્રાપ્ત હોવા છતાં જેનો આત્મા એમાં ઠરતો નથી, શું થાય છે? એનો આત્મા એમાં ઠરતો નથી એટલે ઉપેક્ષા થઈ જાય છે, નિરસપણું એમાં આવી જાય છે, એમાં રસ આવતો નથી. જો આત્મા ઠરે તો એની આગળ કરોડોના માણેકની કાંઈ કિંમત નથી, એવી ચીજ છે. સત્સંગ કેવી ચીજ છે કે કરોડોનું એક માણેક મળે મોટું, એની કોઈ ચીજ એની પાસે ગણતરી નથી, એનો કોઈ હિસાબ નથી એની પાસે, એવી ચીજ છે. આપણે ત્યાં ગુરુદેવની કૃપાથી સ્વાધ્યાયનો પ્રસંગ છે. આપણે ત્યાં બીજા ગામમાં બધે ઓછા વત્તા પ્રમાણમાં છે, એનું કારણ કે ગુરુદેવશ્રીએ એ વિષય ચાલુ કર્યો, એ વ્યવહાર ચાલુ કર્યો, એ પદ્ધતિ ચાલુ કરી. શું તો પણ એમ કહેવું જોઈએ કે સત્સંગની જેટલી કિંમત આવવી જોઈએ એટલી કિંમત હજી મુમુક્ષુઓને આવે છે કે કેમ, આ એક પ્રશ્ન છે. આજે પણ આ સમાજનો આ જરૂર પ્રશ્ન છે, નહીંતર એ સંબંધીની જે ક્ષતિઓ દેખાય છે એ ક્ષતિઓ દેખાતી ન હોત. એટલી વાત લીધી છે. 609મો તો પત્ર જ એના ઉપર છે આખો. 609 નંબરનો જે પત્ર છે એ તો આખો સત્સંગ ઉપરનો જ પત્ર છે. જેની કરોડોની કિંમત આંકો તો પણ જેની કિંમત ઓછી છે, ઓછી ગણાય, એની કાંઈ કિંમત નથી, પછી જગતમાં બીજા કોની કિંમત આંકવા જશો તમે? શું જે વસ્તુનું મહાત્મા એ દર્શન મોહનો પ્રભાવ છે, શું એની કિંમત આવતી નથી, એનું કારણ શું છે? દર્શન મોહનું સામ્રાજ્ય છે. શું હા, બુદ્ધિપૂર્વક બરાબર નક્કી કરવી જોઈએ અને સત્સંગનો યોગ બને ત્યાં સુધી જતો ન કરવો જોઈએ, પોતાનું ચાલે ત્યાં સુધી જતો ન કરવો જોઈએ. જોકે પરદ્રવ્યમાં ચાલવું ન ચાલવું એ પ્રશ્ન નથી, પણ જીવનો પરિણામ કેવા હોવા જોઈએ એ વાત છે. શું જે વસ્તુનું મહાત્મ દ્રષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી, એ જ પ્રકારે સંસારને વિશે ભ્રાંતિપણે જાણેલું સુખ તે પરમાર્થ જ્ઞાને ભ્રાંતિ જ ભાસે છે. સુખ ભાસતું નથી પણ એક સુખ સંબંધીની ભ્રાંતિ ભાસે છે. આ એક પરમાર્થ જ્ઞાનનું ચોખ્ખે ચોખ્ખું ચિત્ર છે, બહુ ક્લિયર પિક્ચર આપ્યું છે આ જગ્યાએ એક જ વાક્યની અંદર. કે પરમાર્થ જ્ઞાન કોને કહીએ? કે જે સુખ લાગે છે ઉદયમાં એ ભ્રાંતિ લાગે, આ સુખ નથી પણ સુખ સંબંધીની એક ભ્રાંતિ છે બસ. પછી ક્યાંય રસ આવવાનો પ્રશ્ન રહેતો નથી. નિર્ભ્રાંત દશા એનું નામ, નિર્ભ્રાંત દશા ભ્રાંતિ રહિત દશા એનું નામ નિર્ભ્રાંત દશા. સંસારને વિશે ભ્રાંતિપણે જાણેલું સુખ તે પરમાર્થ જ્ઞાને ભ્રાંતિ જ ભાસે છે, અને જેને ભ્રાંતિ ભાસી છે તેને પછી તેનું મહાત્મા શું લાગે એમ કે છે. જેને એ ભ્રાંતિ લાગી છે એને એની કિંમત શું આવે? કે એની કોઈ કિંમત હો વા ન હો એને માટે બંને સરખું થઈ જાય છે. એવી મહાત્મા દ્રષ્ટિ પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે. શું કહે છે? એવી સત્સંગ સંબંધીની અથવા આત્મા સંબંધીની પરમાર્થ એવી મહાત્મા દ્રષ્ટિ અને ઉદયની અમહાત્મા દ્રષ્ટિ બંને સાથે લઈ લેવું. આ બાજુનું મહાત્મા ઓલું અમહાત્મા, ઓલી બાજુનું મહાત્મા તો આનું અમહાત્મા, બે સાથે જ રહે છે. પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે, તે મુમુક્ષુની વાત લીધી. જ્ઞાની પુરુષને હોય છે એમ નહીં, પણ પરમાર્થ જ્ઞાની પુરુષનો નિશ્ચય જેને થયો છે એવા જીવને એવી દ્રષ્ટિ થઈ જાય છે, એનું મહાત્મા એને ચાલ્યું જાય છે. આખા જગતનું મહાત્મા એને ચાલ્યું જાય છે. ભ્રાંતિ છે પણ તે જગતના લોકો વાહ વાહ કરે એનું શું? હે, એ બધી ભ્રાંતિ છે. શું? આખું જગત અનુકૂળ થઈ જાય, આખો જગતની અનુકૂળતાઓનો ગંજ ખડકાઈ જાય, પણ એમાં સુખ એ ભ્રાંતિ સિવાય બીજું કાંઈ નથી. હા, બધું ખલાસ ગયું, દ્રષ્ટિમાંથી ચાલ્યું ગયું. એમ પ્રતિકૂળતાના ગંજ ખડકાઈ જાય તો તે મારે કાંઈ લેવા દેવા નથી, મારામાં કોણ આવી શકે? આત્મા તો અભેદ કિલ્લો છે, એને કોઈ ભેદી શકે એવું નથી. એવી મહાત્મા દ્રષ્ટિ પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે, તેનું કારણ પણ એ જ છે. ત્યાં આવી દશા જ્ઞાની પુરુષને ઓળખે ત્યાં આવી દશા થઈ જાય છે એમ કે છે. એટલે તો કહે છે કે જ્ઞાની નિયમથી થશે, એ વાત જે કરી ગયા 194માં એ નિયમથી જ્ઞાની થશે, કેમ કે એની દશા જ્ઞાની જેવી થઈ ગઈ ત્યારથી એમ કે છે. બંધાય છે તો ઉદયમાં જ ને, ઉદય કાળે ઉદયમાં બંધાય છે કે બીજે બંધાય છે? બસ ત્યાંથી છૂટ્યો પછી એને કોણ બાંધે? જે ત્યાંથી નિરસ્ત થયો ચીકણા પરિણામથી બંધાતો હતો ત્યાંથી છૂટો, વાત પૂરી થઈ ગઈ, ખલાસ થઈ ગઈ વાત. હા, ઘટી જ જાય, રસ ફિક્કો જ પડી જાય, સીધી વાત છે. એટલે તો એક વિચારવા જેવું છે. હવે આપણે વિચારવા જેવું છે કે જ્ઞાની પુરુષ મળ્યા છે કે કેમ. આપણે તો જાહેરપણે તો બૂમ બરાડા પાડીને પણ કહીએ કે અમને બબ્બે જ્ઞાની મળ્યા. કોણ? એક એક નહીં પણ બબ્બે મળ્યા. પણ મળ્યા કોને કહેવાય એ સવાલ છે કે આવું નિરસપણું આવ્યું છે. સંસારની જગતની મહાત્મ દ્રષ્ટિ ચાલી ગઈ છે. સત્પુરુષને એના સત્સંગની આટલી મહાત્મ દ્રષ્ટિ આવી છે અને ઉદયનું નિરસપણું થયું છે. આ બધા એના ચિહ્નો છે. મેળવી લે તો જ્ઞાની મળ્યા છે એ વાત સાચી, ને નહીતર મળ્યા હોય તો મળ્યા નથી એ વાત એટલી જ સાચી છે. પુરુષાર્થ કરવાનો બાકી છે કે ઊંધો પુરુષાર્થ ચાલી રહ્યો છે, ઊંધો હજી ચાલે છે એમ નક્કી છે. કે અંદરથી એ અંદરથી આવે છે. ઠીક છે, આ તો બધો વિચારવા જેવો વિષય છે. હારે બેસીએ તો અનેક જાતના કોઈને કાંઈ વિચાર આવે, કોઈને કાંઈ વિચાર આવે, કોઈને કાંઈ વિચાર આવે. વિચારી શકાય. બીજા કરતા અમને ઘણો લાભ મળ્યો, બીજા કરતાં અમને ઘણું સાંભળવાનું મળ્યું. કેમ કે અમે તો ત્યાં ઘણી વાર જતા હતા, ઘણું રોકાતા હતા, શું અને ઘણી વાતો અમે સાંભળી છે, ઘણો લાભ લીધો છે. ઘણી વખત આરદાન દીધું છે, ઘણી વખત આવો લાભ લીધો છે, ઘણી વખત આવો લાભ લીધો છે. આ પ્રસંગે પ્રસંગે માણસ કોઈ કોઈને કોઈ રીતે અર્પણતા કરીને લાભ લે છે, ને અમે ઉદ્ઘાટન કર્યું છે, અમે શું શિલાન્યાસ કર્યું છે, અમે ભગવાનની સ્થાપનાની બોલી લીધેલી છે, અમે ફલાણું કરેલું છે, અમે આ કરેલું છે, શું. ને પરિણામ એવા અને એવા ચીકણા, એવા અને એવા ચીકણા હોય, શું કે એમાં કાંઈ ફેર પડે નહીં, ઉદયમાં કાંઈ પાછો ફેર પડે નહીં. તો કે તને જ્ઞાની પુરુષ મળ્યા છે કે કેમ, અમને તો શંકા પડે છે. જ્ઞાની પુરુષ મળ્યા છે એ વાત જ શંકાસ્પદ છે ત્યાં ખરેખર. બહુ સરસ પત્ર છે. એવી મહાત્મ દ્રષ્ટિ પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે તેનું કારણ પણ એ જ છે. એ જ છે એટલે શું છે કે એને ઓલું ભ્રાંતિપણું છે એ સમજાઈ ગયું છે કે આમ ભ્રાંતિ થાય છે જીવને. જે માત્ર જ્ઞેય પદાર્થ છે, માત્ર જ્ઞાનનું જ્ઞેય છે, કે જે જ્ઞાનને જ્ઞેય સાથે કાંઈ લેવા દેવા નથી, ન તો સુખનું કારણ, ન તો દુઃખનું કારણ, ન અનુકૂળતાનું કારણ, ન પ્રતિકૂળતાનું કારણ. ફક્ત ભ્રાંતિએ કરીને, કલ્પનાએ કરીને ભાસે છે અનુકૂળ પ્રતિકૂળ સુખ દુઃખ વગેરે, એ ભ્રાંતિ સમજાઈ જાય છે. એ કારણે એને એ જ, તેનું કારણ પણ એ જ છે. એ જ છે એટલે ભ્રાંતિ ભાસી છે એ છે. કોઈ જ્ઞાનના આવરણને કારણે જીવને વ્યવચ્છેદક જ્ઞાન થાય નહીં, તથાપિ સામાન્ય એવું જ્ઞાન જ્ઞાની પુરુષની શ્રદ્ધા રૂપે થાય છે. તે વડના બીજની પેઠે પરમાર્થ વડનું બીજ એ છે. પરમાર્થનો માર્ગનો વડલો જે થવાનો છે ને મોક્ષના ફળ આવવાના છે એનું બીજ આ છે કે જે જ્ઞાની પુરુષને ઓળખે, એનો નિશ્ચય કરે અને એના સત્સંગનું મહાત્મ્ય એને ભાસે. એ પરમાર્થ વડનું બીજ છે એમ કે છે.
હા,
વ્યવચ્છેદ જ્ઞાન એટલે શું છે કે કોઈ જ્ઞાનના આવરણને કારણે જીવને વ્યવચ્છેદ વ્યચ્છેદ કરવો એટલે છેદી નાખવું, સારી રીતે છેદી નાખવું, એને વ્યવચ્છેદ કહે છે. હા ના, એટલે શું છે કે જે અનુભૂતિનું જ્ઞાન છે એ જ્ઞાનમાં જે અજ્ઞાન છે એનો છેદ થઈ ગયો છે, જેને ગ્રંથિભેદ આપણે કહીએ છીએ. શું તો એવું વ્યવચ્છેદ જ્ઞાન કોઈ જ્ઞાનના આવરણને કારણે ન થાય, તથાપિ સામાન્ય એવું જ્ઞાન કહ્યું કે જ્ઞાની પુરુષની શ્રદ્ધા રૂપે થાય કે આ જ જ્ઞાની છે, એની ઓળખાણ થઈ જાય જ્ઞાનમાં. બહુ ઓછો ઉઘાડો હોય તો ઓળખાણ થઈ શકે છે કે આ જ્ઞાની છે, ખરેખર આ જ્ઞાની છે, અને એને લઈને એને સુખના કારણો ભ્રાંતિરૂપ ભાસે છે, નિરસપણું આવી જાય છે. હા, એનું બીજું પડખું છે. ઓલા જે જ્ઞાની મળ્યા છે ને જ્ઞાની માયના છે ને એમાં ઓલી વાત નથી હોતી. ઓલો તો ઉદયમાં એકાકાર થઈ જાય, એક કેરી હારી નીકળે ને મીઠી જરાક વધારે તો થઈ રહ્યું એકાકાર થઈ જાય એની અંદર. શું એક નાનામાં નાની ચીજની અંદર એને રસ પડી જાય છે, કહે છે કે નહીં એને ઓલી ઓળખાણ નથી થઈ, નહીંતર એ પ્રકાર એને આવે નહીં, એ ભ્રાંતિ ભાસે એને. એમાં જે કલ્પિત સુખ છે એ ભ્રાંતિ છે એવું જ્ઞાન ચોખ્ખું થઈ જાય છે, નિર્મળ છે એ જ્ઞાન ખરેખર. એ જે ભૂમિકાની નિર્મળતા છે એને બીજ એટલા માટે કીધું છે કે અહીંયા સંસ્કાર પડી જાય છે. એક સ્વરૂપ નિશ્ચયના કાળમાં સંસ્કાર પડે, અને એ જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ જ્ઞાની પુરુષના નિશ્ચયના કાળમાં સંસ્કાર પડે. તો જ્ઞાની પુરુષની જે આત્માના સ્વરૂપને દર્શાવતી એવી જે વાણી છે એ વાણી પર એને અત્યંત અત્યંત રુચિને પ્રીતિ થાય છે. એ પોતે કહે છે એક જગ્યાએ કે સત્પુરુષ મળ્યા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. શું જે આત્મજ્ઞાનની અનંતકાળથી અનુત્પત્તિને લઈને દુર્લભથી દુર્લભ ગણવામાં આવ્યું છે એ એક જગ્યાએ એમ કહે છે કે કાંઈ જ દુર્લભ નથી. ક્યારે? કે સત્પુરુષ મળે ત્યારે. મળ્યા ક્યારે? કે તેના વચનને પ્રત્યે, તેના વચનના આશયને પ્રત્યે અત્યંત રુચિને પ્રીતિ થાય ત્યારે. એ ઓળખાણનું લક્ષણ છે. પાછું શું પત્ર છે? 526 ગણું કરીને છે. ₹522 છે નંબર, યાદ નતો બરાબર. 522 નંબર છે. 522 માં પારિગ્રાફ પૂરો થાય છે પહેલો, એની છેલ્લી 3.5 લીટી છે, છેલ્લી 3.5 લીટી છે. અથવા સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. કેવો શબ્દ વાપરો છે? કાંઈ દુર્લભ નથી, સહજ સહેલું છે એમ કે. તથાપિ સત્પુરુષને વિશે, તેના વચનને વિશે, તે વચનના આશયને વિશે પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી. શું આ એનું લક્ષણ લીધું? અપ્રીતિ થવાનો તો સવાલ નથી, આમ કેમ બોલ્યા એ તો વાત જ નથી. શું અને આવું બોલે છે એ અમને ગમતું નથી એ વાત પણ છે નહીં, એ તો વિરુદ્ધતામાં જાય છે, વિમુખતામાં જાય છે, એ તો માઇનસ પોઈન્ટમાં જાય છે. પણ સાધારણ રૂચે છે ને ગમે છે એમને. સત્પુરુષનો યોગ થયા પછી એ સત્પુરુષને વિશે, તેના વચનને વિશે, તેના વચનના આશયને વિશે પ્રીતિને ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદયમાં આવવા યોગ્ય નથી. અને સત્પુરુષનો જે તે જીવને યોગ થયો છે એવું ખરેખર તે જીવને ભાસ્યું છે એમ પણ કહેવું કઠણ છે. એ વાત કહેવી મુશ્કેલ છે, કઠણ છે એટલે મુશ્કેલ છે કે એને ભાસ્યું જ નથી કે સત્પુરુષ મળ્યો છે, એને ક્યાંથી પ્રીતિને રુચિ આવવાની હતી. બીજી બાજુ સંસારના ઉદયભાવની સરખામણી લઈએ, આ તો ઉદયભાવમાં જાય છે બધું, આજે ઉદયભાવમાં છે. સત્પુરુષ પ્રત્યેનો ઉદયભાવ આવો હોય તો એક 12 મહિનાનો છોકરો ઘરમાં થયો હોય અને પહેલો વહેલો બોલતા શીખે એક અક્ષરથી કે બે અક્ષરથી ત્યાં રાજી રાજી થઈ જાય. હજી તો તોતડું તોતડું બોલે પણ એને રુચિને પ્રીતિ છે ને, રાજી રાજી થઈ જાય, બોલવા માંડ્યો. આ તો બોલવાનું શરૂ કરવાને આ તો બોલે છે એમ કે હું કેટલી રુચિ ને પ્રીતિ છે એને. હે, સત્પુરુષની વાણી હોય ને આમ કેમ બોલ્યા, આવું તો બોલાતું છે, આવું તો કહેવાય કે આમ તો હોય. તને સત્પુરુષ પ્રત્યે પણ પ્રીતિ નથી, એના વચન પ્રત્યે પણ પ્રીતિ નથી. એ વચનના આશય જે પરમાર્થિક આશય છે, કેમ કે એનો તો આશય પરમાર્થિક જ હોય છે, એના પ્રત્યે પણ જીવને રુચિ ને પ્રીતિ નથી. આ વિષય સ્પષ્ટ થાય છે, નહીતર આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. સત્પુરુષ મળે તો આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. એ વાત બહુ જ સચોટ કરેલી છે. સીધો કાયદાની કલમ જ છે આ તો, ચોખ્ખી ચોખ્ખી. સાચી ને ભક્તિ આવવી જોઈએ એના પ્રત્યે. સાચી તો નહીં, ખોટી તો નહીં, પણ સાચી એટલું નહીં, એના પ્રત્યે ભક્તિ આવવી જોઈએ. એક વાતમાં ભક્તિ આવે ને બીજી વાતમાં વળી પાછું માખું પડી જાય, એવું ઓળખાણ થયું હોય એને બંધું નથી. આગમ કોણ જાણે, જ્ઞાની કે અજ્ઞાની, આગમની ખબર કોને પડે છે. સત્પુરુષ છે એ પોતે જીવંત આગમ છે. ઓલા થોથા અજ્ઞાની વાંચે છે એ જીવંત આગમ નથી, એના માટે તો થોથા છે એ બધા. સત્પુરુષ પોતે જ જીવંત આગમ છે, પોતે જ દેવગુરુ શાસ્ત્ર છે. આગમ કયો કે શાસ્ત્ર કયો, દેવ ગુરુ ને શાસ્ત્ર ત્રણેય એક સત્પુરુષમાં સમાય છે. ક્યાં સમાય છે એવી વાત છે, એ વાત ન સમજાય ત્યાં સુધી એને સત્પુરુષની કિંમત આવે એવું નથી. શું કીધું જો હું ફરીથી, કોઈ જ્ઞાનના આવરણને લીધે એટલે ઉઘાડ ઓછો હોય એ પ્રકારનો, અને જીવને વ્યવચ્છેદ જ્ઞાન થાય ને જુદું છૂટું પાડી પાડીને ભેદ પ્રભેદથી ઓળખી શકે શું અને અનુભૂતિ સુધી પહોંચી શકે એવો પ્રકાર ઉઘાડની અંદર ન દેખાય, તો પણ સામાન્ય એવું જ્ઞાન જ્ઞાની પુરુષની શ્રદ્ધા રૂપે થાય છે. એવું જે અલ્પ જ્ઞાન થાય છે અને એમાં એને પ્રતીતિ આવી જાય છે કે આ જ જ્ઞાની છે, શ્રદ્ધા એટલે અહીંયા પ્રતીતિ વિશ્વાસ, તો તે વડના બીજની પેઠે પરમાર્થ વડનું એ બીજ છે, એ પરમાર્થ વડનું બીજ છે. અહીંયા સંસ્કાર પડે છે જીવને, કે જે સંસ્કાર કદી નિર્મૂળ થતા નથી, એ સંસ્કારમાંથી સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનો અંકુર ફૂટે ફૂટે ને ફૂટે જ ફૂટે, ન ફૂટે એવું બને નહીં. એ બીજ છે, બીજ પડી ગયું, બીજ રોપાઈ ગયું, એ બીજ બળતું નથી કોઈ દિવસ, એક ભવે બે ભવે ઉગી નીકળે છે. બહુ સહેલો રસ્તો બતાવ્યો છે. શાસ્ત્રમાં તો હજી ક્યાંક તું અપેક્ષા અને વિવેક્ષામાં ભૂલો પડીશ ને ક્યાંક તારી ભૂલો થશે કદાચ, પણ આમાં હવે બીજું ભૂલવાનું ઠેકાણું નથી. જો સત્પુરુષ મળ્યા છે અને જો તને ઓળખાણ કર એટલું કર, એમાં તો અલ્પ જ્ઞાન હશે, ઓછો ઉગાડે છે તો વાંધો નહીં આવે, ભૂલા પડવાની પછી તારી પરિસ્થિતિ નથી. આ બીજું ઠેકાણું છે, આ બીજું ઠેકાણું છે. એનું કારણ છે કે ત્યાં પણ એને સ્વરૂપને જ ઓળખ્યું છે. એ પ્રગટ આત્મ સ્વરૂપ છે, આ અપ્રગટ આત્મ સ્વરૂપ છે. જે સ્વરૂપ નિશ્ચય છે એ અપ્રગટ આત્મ સ્વરૂપનો નિશ્ચય છે, અને સત્પુરુષની ઓળખાણ એ પ્રગટ આત્મ સ્વરૂપનો નિશ્ચય છે. તો વાત તો એકને એક જ થઈ ને, સંસ્કાર પડવા જ જોઈએ, ન પડે કેમ ચાલે? સીધી સાદી વાત છે, પડે જ પડે એમ, અને પડે એટલે બહુ મોટી વાત છે. એને નિયમથી સમ્યક દર્શન થાય, નિયમથી એને મોક્ષ થાય, સમ્યક દર્શન થાય એટલે નિયમથી એને મોક્ષ થાય. આટલું સંસ્કારમાં બળવાનપણું છે. આત્માને એટલા માટે અનંત શક્તિવાળો કહ્યો છે કે એના સંસ્કારમાં આટલી શક્તિ છે. એનામાં કેટલી શક્તિ હોય તો માપવાનો વિષય જ નથી કહે શું, પણ જેના પ્રતિભાસથી આટલા સંસ્કાર પડે કે જે નિર્મૂળ ન થાય ને મોક્ષ પદને ખેંચીને લાવે, એ ચીજ કેટલી સામર્થવાન છે એનો કોઈ હિસાબ નીકળી શકે એવો પ્રકાર નથી, એનો કોઈ છેડો છે કોઈ. પણ જીવે ઊંધાઈ કરી છે બધી જગ્યાએ, જીવે ઊંધાઈ કરી છે. શું કહેવું છે એમને કે સત્પુરુષ તો કોઈ ગ્રહસ્થ હોય, કોઈ વેપારી હોય, કોઈ રાજા હોય, કોઈ રંક હોય એટલે ગરીબ હોય, ચિત્ર વિચિત્ર દશા હોય છે. ગુરુદેવ જેવા મહાપુરુષને ત્યાગી જેવી દશામાં તો કોક જ હોય, છતાંય ક્યાં ઓળખાય છે શું? પણ તીર્થંકર છે એ તો વિતરાગ છે, પરિપૂર્ણ વિતરાગ છે. એમનામાં ઓળખવામાં વાંધો પડે એવી કઈ ચીજ છે? ઓલા અમને તો એમ થાય કે ભાઈ આ તો અમને રાગ થયો, અમને ક્રોધ થયો, અમને મોહ થયો, આ રાજી થયા, આ અરાજી થયા, નારાજી થયા, બધું દેખાય તો શંકાય પડે. ઓલા તો પરિપૂર્ણ વિતરાગ છે, તોય જીવે કેમ ન ઓળખા? નિગ્રંથ ગુરુ લ્યો, નિર્ગ્રંથ ગુરુમાં શું વાંધો કાઢશો? ત્યાં કલ્પના કરે છે જે કે આ બધી જાગ જમાળ ને માયા જાળ ને આ બધું કેમ છે? આ પરિગ્રહ કઈ હોય? વિતરાગ ને આવો પરિગ્રહ હોય શું કે? ભગવાન મહાવીર સ્વામી એમ કહેતા હતા કે આ ઇન્દ્રજાળિયા છે, મારા દાદા છે ને ઓળખું છું, હું તમે નહીં ઓળખો, હું તો અમારા ઘરના માણસ એટલે ઓળખું જ નહીં, એટલે બીજા વિશ્વાસ કરે પાછા, ભાઈ એને વધારે ખબર હોય આપણા કરતા. અને જાણે અજાણે હાજી આ કરવાના વાળા હોય છે, જાણે અજાણે પણ એક માણસ એક તૂત ઉપાડે તો એને ભાઈ એ તૂતને ભાઈ હાજી આ કરવા વાળા પણ મળી જાય છે, જાણે બધા એક ઠેકાણે. એટલું જ નુકસાન થાય, ઓછું ન થાય શું? એટલે જીવે અવળાઈ કરવામાં તો પોતાના જીવની વાત લેવાની છે કે અવળાઈ કરવામાં કાંઈ બાકી રાખી નથી. અત્યાર સુધીમાં કાંઈ ને કાંઈ અવળાઈ કરતો જ આવ્યો છે, એટલે રખડ્યો છે. અત્યાર સુધી અહીંયા જે પરિભ્રમણ કરતો અહીંયા છે, એનું કારણ પણ એ જ છે. એનું કારણ એક સરખા પરિણામ થઈ ગયા હોય, કરવું કરાવવું અનુમોદવામાં. ઉદય પણ એક સાથે નથી બધા, એક સાથે કીડીઓનો મોટો ઢગલો હોય, કોઈનો પગ પડે એ કારે બધી મરે. હે બધા એવા જ પરિણામ એક સાથે કર્યા હોય એવા.